ચોવીસ નો સત્યાસી ફાગણ વર્ષ છ બુધવાર તારીખ 8/3/1967 ને પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી ગાંધી સ્વામી નું શ્રી પ્રવચન શાસ્ત્ર ની ગાથા 172 માં અલિંગ્રહણ ના બોલ 16-17 તથા 18 ઉપર સુવર્ણપુરી માં પ્રવચન.
નમો લોય સૌ હરિહંતાણમ, નમો લોય સૌ સિદ્ધાણમ, નમો લોય સૌ આયુર્યાણ, નમો લોય સૌ ઉજ્જાયાણમ, નમો લોય સૌ ત્રિકાવતી શ્રાવણમ, ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ ઔષધમ શ્રી ઓમકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ રૂપમૂર્તિ મંગળમ કુંકુંડારી ઉજેન્દ્ર સુમંગળમ નમઃ સમરિસ્વાદા
પ્રવચન સાર એની ગાથા 172 અલિંગ ગ્રહણ ના 20 અર્થ 15 અર્થ થયા. તો આત્મા કોને કેવો? જે આત્મા અંતર સમ્યક દર્શન નો વિષય, એ આત્માનું સ્વરૂપ કેવું અને કેમ છે એમ કહેવામાં આવે છે. 15 બોલમાં છેલ્લે કહ્યું કે આત્મા સ્ત્રી અને પુરુષના વેદને આકારે, ઇન્દ્રિયને આકારે નથી, એથી આકારને ગ્રહણ કરનારો નથી. એથી કોઈ એમ માને કે તેનો આકાર લોકવ્યાપી થઈ જતો હોય છે, ક્ષેત્રથી લોકવ્યાપી. ઓ ભાવથી થાય જુદી વાત, ભાવ જાણે જુદી વાત છે. લોકને અલોકને એમ તો જાણે, પણ જે શુદ્ધ થઈ ગયો અને એનું વાસ્તવિક સ્વરૂપ એમ કે લોક પ્રમાણે વ્યાપે તો જ એનું વાસ્તવિક ક્ષેત્ર કહેવાય એમ છે. જ્ઞાનમાં ભલે જાણે તો પર બધું લોકાલોક, એથી કરીને કઈ ક્ષેત્રથી બહુ થઈ જાય ખરેખર એવો આત્માનો સ્વભાવ નથી. એ 15માં કહ્યું. હવે સો જેને એટલે આત્માને, લિંગોનું એટલે કે, લિંગોનું એટલે કે સ્ત્રી પુરુષ અને નપુંસક વેદોનું ગ્રહણ નથી, તે અલિંગ ગ્રહણ છે. એવો છે આત્મા જેને સ્ત્રી પુરુષ ને નપુંસક એવા શરીરના વેદનો આધાર જળનો અને અંતર વિકારની વાસના સ્ત્રી પુરુષ ને નપુંસક વેદની અંતરની ભાવ વેદની વિકલ્પની વાસના એ આત્માનો નથી. એક સમયની અવસ્થામાં જે વાસના છે એ વસ્તુના સ્વરૂપમાં નથી. એક સમયનો ભગવાન આત્મા વેદ દ્રવ્ય સ્ત્રી આદિ પુરુષ નપુંસકના ત્રણના બાહ્ય વેદો અને અભ્યંતર ભાવ વેદ ત્રણેય જેને લિંગોનો એટલે કે સ્ત્રી પુરુષ નપુંસક વેદોનું એ દ્રવ્યને ભાવે વેદ લેવા અર્થમાં આવશે. એ વેદોનું જેને ગ્રહણ નથી એટલે કે જેનામાં નથી એટલે કે દ્રવ્ય વેદને ભાવ વેદને આત્મા પકડતો નથી. સમજાણું કાંઈ થઈ ગયો. આત્મા અવેદી અવેદી છે એનું સ્વરૂપ. એક સમયમાં શુદ્ધ જેને પ્રમત અપ્રમતના ભેદો નથી, જેને વિકારની વાસના જેના અંતર એક રૂપ સ્વભાવમાં નથી, એને જળલિંગ જે સ્ત્રી પુરુષ નપુંસકના એ તો એમાં છે, એનો તો અત્યંત અભાવ છે. પણ એક સમયની વાસના વેદની સ્ત્રી પુરુષ નપુંસકની એ વાસનાની વૃત્તિ તે ત્રિકાવદ્રવ સ્વભાવમાં નથી. વસ્તુ સ્વભાવમાં એ વાસના તદરૂપે ત્રણકાળમાં નથી. એક સમયની વાસના અનિત તદરૂપે છે એ વસ્તુના સ્વભાવની તદ્રુપ ત્રિકાળ દ્રષ્ટિ જોતા એમાં એ વિકારની વાસના એને પકડી છે, એ ત્રણકાળમાં છે નહીં. એવા આત્માને અંતરદ્રષ્ટિ વળી આત્માને નક્કી કરવો, અનુભવ કરવો કે વેદને જાળને ભાવ વેદની વિકલ્પથી રહી નિર્વિકલ્પ જે એનો ચૈતન સ્વરૂપ છે એનો અંતરદ્રષ્ટિ કરીને અનુભવ કરવો. એ અનુભવ સહિતની દશાવાળો જે આત્મા તેને અહીંયા આત્મા કહેવામાં આવે છે. તો સમજાણું કાંઈ આ બધા લેખો શાસ્ત્રોમાં ઘણા ભર્યા છે, વ્યવહાર નહીં ના શાસ્ત્રોમાં અર્થ તો એને છે. વ્યવહારે વ્યવહારે અને નિમિત્ત રૂપે વેદનો સંયોગ છે. અશુદ્ધ ઉપાદાન રૂપે અંદર વિકારની વાસના ક્ષણિક અનિત્ય કૃત્રિમ ઉભી થાય છે, પણ એ વ્યવહાર છે, વર્તમાન નહીં એને જાણે છે. ત્રિકાળ જ્ઞાયક સ્વભાવની દ્રષ્ટિથી જોતા એ સ્વભાવમાં સમ્યક દર્શનને રાગને નિમિત્તથી ભેદ જ્ઞાન કરતા એ ત્રિકાળ સ્વભાવની અંદર વેદ વાસના અને જડનો વેદનો અભાવ છે. કભી અભાવ હે, ત્રિકાળ અભાવ હે, દ્રષ્ટિમાં આવે ત્યારે અભાવ છે એમ એને વાત દે. સમજાણું કારણ પછી વેદ વાસના કે નિમિત્તપણું જે છે એ વ્યવહારનો અવેદી આત્મા છે, વેદ વિનાનો છે. એવા સ્વભાવનું સમ્યક જ્ઞાન સમ્યક દર્શનને સ્વરૂપ આચરણ સ્થિરતા થઈ એ જ્ઞાનમાં એવી યોગ્યતા એક રહી જાય છે કે આ વાસના અને નિમિત્ત છે તેનું એ જ્ઞાન કરે કે એક છે વ્યવહાર તરીકે પરમાર્થ સ્વરૂપમાં એ વેદ વાસના અને જળવેદ સમજાય છે. કાંઈ પ્રથમ સમ્યક દર્શનને પરથી ભેદ જ્ઞાન થતા નિમિત્તથી તો ભેદ જડના આકાર વેદના નારકીનો જીવ ક્ષાય સમકીતી કે સમકીતી છે એના શરીરમાં નપુંસકતા વર્તે છે. વેદના અંદર ભાવમાં પણ નપુંસકની જરી વાસના છે, પણ એ વસ્તુના આત્મ સ્વભાવમાં દ્રષ્ટિ આપે છે એમાં એ છે. દ્રષ્ટિનું પરિણમન થવું એ જ્ઞાયક ત્રિકા અવેદ સ્વભાવને આશ્રય થયું છે. એમાં એ વેદને જળને અને વિકારીને માનતો નથી, વ્યવહારે થી છે એમ જાણે. આવો આત્મા છે આ તત્વમાં. વેદ વાસના તો આશ્રમ ભાવ છે, જળ વેદ તો અજીવ તત્વ છે, સજીવની પર્યાયમાં નથી અને વેદ વાસના આશ્રમ તત્વ છે પણ જીવ તત્વમાં નથી. એવો આત્મા જેને ગ્રહણ નામ અલિંગ ગ્રહણ ગ્રહણ જ નથી એમ કહેતા છે. ભાવેદનો પકડ નથી. ઓહો, ચૈતન અખંડ આનંદ પૂરણ અભેદ સ્વરૂપ એમાં ક્યાંથી વેદ વાસના અને જળની વેદ આવ્યું? પણ કોઈ એમ કહે કે એની પર્યાયમાં પણ વેદ વાસના અને જળ વેદનું નિમિત્તપણાનું અસ્તિત્વ જ બિલકુલ નથી તો તે નિત્યાભાસી થાય છે. સમજાય છે કાંઈ? એની અવસ્થામાં ક્ષણિક સંસાર દિશામાં વાસના કૃત્રિમ પર્યાયમાં અવસ્થામાં છે, એના પ્રમાણમાં શરીરની આકૃતિમાં પણ નપુંસકતા સ્ત્રી પુરુષનો આકાર નિમિત્ત રૂપે એક અસ્તિત્વ છે. એ અસ્તિત્વ નથી એમ કહે તો આ આત્માના ત્રિકાળ સ્વભાવમાં એ નથી, એ શું નથી? સમજાય છે કાંઈ? એ અસ્તિત્વ જ ન હોય વિકારની વાસના પર્યાયમાં અંશના અવસ્થામાં અને નિમિત્ત રૂપ આકૃતિ ન હોય તો આ સ્વભાવમાં નથી, આ સ્વભાવમાં નથી એવું કોઈ રીતે નક્કી થાય નહીં. સમજાય છે કાંઈ? વસ્તુ એક ચેતનના સંભાગમાં પૂર્ણ અવેદ અધિકારી સ્વરૂપ જેનું પુરુષ નપુષ વેદની વાસના વિનાનો સ્વભાવ છે, ધ્રુવ છે, સચિદાનંદ સ્વરૂપ છે, સત જ્ઞાન ને આનંદ શાશ્વત, ધ્રુવ સ્વભાવ સત સ્વભાવ કે ચિત્ત જ્ઞાન ને આનંદ એનું રૂપ છે, એના વિકાર ને વાસના ક્યાંથી આવી? કે વિકાર ની વાસના ને જડનો એમાં અભાવ છે અને પૂરણ સ્વભાવમાં અવિકારતાથી મારો સદભાવ છે એમ દ્રષ્ટિ થવી તેને અનેકાંત દ્રષ્ટિ કહેવામાં આવે. સમજાય છે? કાંઈ એનો કોઈ એમ અર્થ લઈ જાય કે એને પુરુષ ને નપુંસક નો વિકાર નું નિમિત્ત પણ નથી પર્યાયમાં, અથવા વેદની આકૃતિ જળની બિલકુલ એને છે જ નહીં ત્રિકાળે એમ નથી, તો એ વ્યવહાર નહીં ના વિષયને છૂટે છે, ભાષી થઈ જાય. અને વ્યવહાર નહીં ના વિષયને સ્વભાવમાં મેળવે તો પણ એ નિશ્ચયના વાસ્તવિક સ્વભાવને ભૂલે. સમજાય છે? કાંઈ વર્તમાન દશાનો વાસના વિકાર અને જળની આકૃતિ બિલકુલ નથી તો તેના અસ્તિત્વને નહીં માનનારો, પર્યાયના અંશની અસ્તિત્વ નહીં માનનારો, ત્રિકાળ સ્વભાવમાં એ આ નથી એ વાત એને અનેકાંતમાં પ્રતીતપણે આવતી નથી. અને વ્યવહાર વર્તમાનમાં વિકલ્પની વાસના અને આકૃતિ નિમિત્ત રૂપે છે એ ત્રિકાળમાં છે એમ માને, ત્રિકાળમાં છે એમ માને તો પણ તેની દ્રષ્ટિનો અખંડ આત્માનો વિષયમાં એ ભૂલ કરે છે. સમજાય છે? કાંઈ એ વસ્તુના અખંડ સ્વભાવને જાણતો ને માનતો નથી. બે વાત લીધી, વ્યવહાર છે, વ્યવહાર આશ્રય કરવા લાયક ને દ્રષ્ટિનો વિષય, વ્યવહાર સાથ આપે છે નીચે, વ્યવહાર વિરાગ ક્રિયા એ વ્યવહાર બધો છે એ નિશ્ચયને સાથ આપે છે. મૈત્રી થઈ છે ને વ્યવહાર થી પ્રવચન સાર બનતી કીધી. અરે એ તો સાથ વ્યવહાર થી વ્યવહાર સાથ છે, વ્યવહાર થી વ્યવહાર વિકલ્પ ઉઠે છે દયા દાન આદિ નો અથવા દેવગુરુ શાસ્ત્ર નો વિકલ્પ છે એટલું નિમિત્ત દેખીને એ પ્રકારે સ્વભાવની દ્રષ્ટિ થતા તેને સાથ વ્યવહારે મૈત્રી કહેવામાં, પણ એના એની રૂચિ અને એના ભાવની હૈયાતી એટલી એ છોડીને ત્રિકાળ વિનાયક ભાવની દ્રષ્ટિ નિશ્ચયનો આશ્રય ન કરે તો વ્યવહારનું અસ્તિત્વનું એને વ્યવહારનું જ્ઞાન હાથું થતું સાથ તેનો હોય દૂરનો નાની વાતો એકાંત થઈ જાય છે. નહીં પ્રેમ કહેતી જો વ્યવહાર થી સાધન ન માનો, વ્યવહાર થી લાભ ન માનો, નિશ્ચય થી આત્મા ન્યાય છે, વ્યવહાર થી પણ લાભ વાતો વિરુદ્ધ થઈ ગઈ. સમજે રંજનજી, આત્મા સે ભી લાભ હોતા હૈ ઓર સમય શિખર કા દર્શન સે ભી ભવ કટી હોતી હૈ, એ તો દો વિરુદ્ધ હોવા, એમાં વિરુદ્ધ થયો. એક પ્રકાર ન રહ્યો કે આત્મા અસંસાર ભાવ રહિત છે એવા સ્વભાવને આશ્રી સંસારનો અભાવ થાય, પણ જે સંસાર ભાવ વિકલ્પાદી વ્યવહાર છે એને આશ્રી પણ સંસારનો અભાવ એટલે ભવનો નાશ જે થોડા ભાવ રહે સૌથી વિરુદ્ધ થઈ ગયો. આ વાત અત્યારે જગતને મનાતી છે, પણ આ તો એક નહીં હોવું, એક વાર વંદે જો કોઈ નરક પશુ આપે કે નહીં સ્વાધ્યાય મેં ખલાસ હો ગયા ને ત્યારે ન પર નો ભવનો નાશ થઈ ગયો. એક વાર સમય શિખરના દર્શન કરે તો અરે સાંભળને વાત હવે, એ તો દર્શન કરે એને બહુ તીવ્ર એવો સ્વભાવ હોય તો એને નરક ને પશુનો બંધન ન થાય, એથી મરીને કદાચ એ કાર્ડ સ્વર્ગમાં જાય કે શેખરાય માણસ નો અવતાર મળે, પણ જન્મ મરણ ના એક ભવની ગાંઠ ગળે રણકાળ માં ગળે.
બરાબર
સમજાય છે? કાંઈ અરે વાત આકરી જગત ને પડે જો બરોબર આ સમય શિખરની યાત્રા કરે આવા આવા 5-5 લાખ રૂપિયા ખર્ચે જો આ શેત્રુંજયની જો હમણાં બહેન ભી માણસ નથી નીકળ્યા એને કઈ શેત્રુંજયની યાત્રાથી ભવ નો નાશ થાય તારે કરવી હું કરવા નાશ થાય કરવી હું કરવા કોણ કે છે તને આગળ ને સ્વરૂપ ની અંતર દ્રષ્ટિ પૂર્વક સ્થિરતા થઈ જાય તો તો એ રાગ ની જરૂર હોય નહીં જરૂર ઉત્પન્ન થતો નથી ત્યાં હોય ક્યાંથી પણ દ્રષ્ટિ જ્ઞાયક અખંડ ચૈતન મૂર્તિ આત્મા આનંદ છે ભાન થયા છતાં પૂર્ણ અરાગી દશા પ્રગતિ નથી એથી પાપ બચવા અથવા તે કાળ ક્રમમાં તેને તે શુભ રાગ જાત્રા આદિ નો આવ્યા વિના રેની વ્યવહાર થી એમ કહેવાય કે જાત્રા કરી એને પુનપાવ કર્યો એ જાત્રા કરીને આગળ ઉપર ચડીને ભગવાન ના દર્શન કર્યા એ બધા વ્યવહાર ના કથનો એના રાગ શુભ હતો એ જણાવા આવા કથનો આવે તો સમજાણું કઈ બાકી તો રાગ ને કરું એવી માનતા થાય તો મિથ્યા દ્રષ્ટિ મુંડ છે ન્યાય સ્વભાવ માં રાગ છે જ નહીં ન્યાયક ચૈતન સ્વભાવ ની દ્રષ્ટિ માં કીધું ને વેદ નથી એટલે વેદ નથી એટલે રાગ નથી રાગ ના પેટા ભેદ નો વેદ છે સમજાણું કઈ દ્વેષ ના પેટા ભેદ નો શોક ને દિલગીરી અરતી વગેરે છે આ વેદ રાગ ના પેટા ભેદ નો છે આત્માના અંતર સ્વભાવમાં વેદ ની વાસના ને રાગ નો ભાગ વેદ ની વાસના સ્વભાવમાં નથી એટલે વ્યવહાર સ્વભાવમાં જેટલો વ્યવહાર શાસ્ત્રે કર્યો વેદ છે એના આને છે એના શરીર આના જીવના આટલા શરીર ને જીવને આ વિકાર ને જીવને આ ઇન્દ્રિયો ને જીવની આ પર્યાપ્તિ ને જીવની આટલી સમજાય છે આહાર ગ્રહણ શક્તિ ને ફલન આવે છે ને વર્ણન યોગ થી આ પરમાણુ ગ્રહણ કરે અને કસાય થી સ્થિતિ રસ પાડે એ તો બધા નિમિત્ત નિમિત્ત ના વ્યાખ્યા છે એનું કારણ એનામાં આવે ને જાય ને સ્થિતિ રસ પડે આ એને યોગ અને કસાય નું નિમિત્ત ગણીને એનાથી થાય એનાથી પડે એમ કહેવામાં આ તો કે જે કસાય ને એ સ્થિતિ રસ કે યોગ આત્મો છે જ નહીં સમજાય છે કઈ આત્મા ના જ નથી આત્મા એને કહીએ એનો તો આશરો ભાવ છે અને જડ નો જોગ છે એ તો ઉદગમ્ય હજી પર્યાય છે વેદ વાસના જડની છે આ વેદ આકાર અજીવ તત્વ ની પર્યાય છે અજીવ તત્વ ની પર્યાય આત્મા એમ ક્યાંથી આવી અને વેદ વાસના આશ્રમ તત્વ ની પર્યાય છે આશ્રમ મલિન પર્યાય છે જેને એટલે આત્મા ને તે સ્ત્રી પુરુષ ને નપુંસક ગ્રહ અને ભાવ વેદો જેને અંતર પકડ્યા જ નથી જે ભગવાન આત્મા ગ્રાહ સ્વભાવમાં એને જોડ્યા નથી જોડ્યા નથી વિકાર સ્વભાવમાં વિકાર ને નિમિત્ત ને જોડાણ છે જ નહીં એકાકાર છે જ નહીં ગ્રહણ કર્યું છે જ નહીં પકડ કર્યો છે જ નહીં સદરૂપ છે જ નહીં ભગવાન આત્મા હમ જ્ઞાયક ને નિર્વિકારી સ્વભાવથી હમ સદરૂપ સદરૂપ સદાત્મ રૂપ છે એમ વિકાર ની લાગણી ને નિમિત્ત ની આકૃતિ તદરૂપ કરણકાળમાં નથી કો સમજાણું કાય એવો જે ભગવાન આત્મા દ્રવ્ય તેમજ ભાવે સ્ત્રી પુરુષ ને નપુંસક નથી કો સમજાણું કાય અમારા તો વાતો કરે નીચે ની પણ વ્યવહાર છે કે નહીં પણ વ્યવહાર છે એનો અર્થ છો છે એવું જ્ઞાન કરવા માટે વ્યવહાર છે વ્યવહાર છે એટલી પછી એનાથી કઈ અંદર ગીરી ગયું આત્મામાં એનાથી કઈ લાભ અથવા એની દશા છે એ સ્વીકારે સ્વીકારે તો લાભ થાય એટલે કે ત્રિકાળ જ્ઞાયકમાં વેદ ને વિકાર નથી એવું નિશ્ચય જ્ઞાન થયું એને વર્તમાન વિકાર ને નિમિત્ત આકૃતિ છે એવું જ્ઞાન કરતા પ્રયોજનભૂત પ્રમાણ જ્ઞાન થયું પ્રમાણ જ્ઞાન થયું નિશ્ચય નું જ્ઞાન થયું એની હાથે આ વ્યવહાર છે એમ જ્ઞાન થયું એટલે નિશ્ચય ને વ્યવહાર બે ભેણા થઈને પ્રમાણ જ્ઞાન પણ લાભદાયક બીજું કઈ નથી કે પ્રમાણ જ્ઞાનમાં લાભ થયો કે નહીં જ્ઞાનમાં લાભ થયો નો અર્થ શું થયો કે છે એમ જ્ઞાન કર્યું વ્યવહારે અહીં નિશ્ચયમાં નથી બેનું જ્ઞાન થઈને પ્રમાણ જ્ઞાન થયું એમાં લાભ ક્યાંથી આવ્યો વ્યવહારથી અને પ્રમાણ જ્ઞાન મયું માંથી પ્રમાણ કેટલો લાભ્યો કે નહીં એ પંડિતજી એવી ચર્ચા છે. અરે ભગવાન શું કીધું તે પણ એ તો જ્ઞાન ચૈતન સ્વભાવ અખંડ ને જોવે છે, એ જ્ઞાન ને નિશ્ચય કહીએ અને એ જ્ઞાન નો ભાગ જરી આ રાજ આદિ વેદ આદિ વાસના છે એમ જાણે એ જ્ઞાનની બેની એકતા થઈ તેને પ્રમાણ જ્ઞાન કહે છે. એથી કઈ વ્યવહારું જ્ઞાન થી એને લાભ થયો એમ આવ્યું નહી. સમજાણું કાંઈ મારા કોઈ પણ રીતે પ્રમાણ જ્ઞાન કરીને પણ વ્યવહાર થી લાભ થયો લગાવી દેવું છે ને. હા આચાર કે છે ભાઈ તું કોણ છો? તને ઘણા બોલ કાઢતા કરતા આવ્યો છે અલિંગ્રહ માંથી આ તો કોળમો બોલાયો. હો હો હવે વેદ વાસના તો નવમાં ગુણસ્થાન સુધી રહે છે. વેદ વાસના તો નવમાં ગુણસ્થાન સુધી રહે છે અને દ્રવ્યેદ નો આકાર તો પુરુષ નો આકાર તો 14માં ગુણસ્થાન સુધી રહે છે. નથી રહેતો ભગવાન કેવળ જ્ઞાન પામે પૂર્ણાનંદ એટલે કઈ પુરુષ નો આકાર છે વેદ નો ફરી જાય એના ઇન્દ્રિયો નાશ થઈ જાય એની જે આકૃતિ ઇન્દ્રિયોની છે નાશ ન થાય એમ અંદર વેદ વાસના નો ઉદય 9માં ગુણસ્થાન સુધી 9મી ભૂમિકા સુધી હોય છે તો પર્યાયમાં અવસ્થામાં છે. વસ્તુના સ્વભાવમાં એ દ્રષ્ટિના વિષયમાં જેને આત્મા કહીએ એમાં વેદ અને નિમિત્તની આકૃતિ ત્રણે કાળ નથી. અરે વાત આખી વ્યવહાર આ વ્યવહાર છે ને કે આ ગુમર સારમાં ભણ્યું જેવો આ સમવિષમ વેદ હોય આવે છે ને કે બાય એમ કે સ્ત્રી વેદ હોય અંદર પુરુષ વેદ નો ઉદય હોય તો શું કરવા ગણ્યું નહી. બાય પુરુષ વેદ હોય અંદરમાં સ્ત્રી વેદ નો ભાવ વેદ ઉદય હોય બહારમાં પુરુષ વેદ નો આકૃતિ દેહ ની હોય અંદર નપુંસક વેદ નો ઉદય ભાવવેદ નપુંસક હોય દ્રવ્યવેદ પુરુષ હોય દ્રવ્યવેદ સ્ત્રી હોય ભાવવેદ પુરુષ હોય આમ શાસ્ત્રમાં ઘણા લખાણ આવે છે. ભાઈ એ તો એની પર્યાયમાં અવસ્થામાં વેદનો વિકાર કઈ જાતનો અને એમાં નિમિત્તની આકૃતિ કઈ જાતની સમવિષમ 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 એટલે વેદ પુરુષ વેદની વાસનાની વૃત્તિ હોય પાપ અને પુરુષના આકારની ઇન્દ્રી પણ હોય તો એ સમ કહેવાય અને પુરુષ વેદનો અંદર ઉદય હોય અને બાયમાં સ્ત્રી વેદના આકૃતિ દેહની જળની હોય તો વેદથી તે વિષમ કહેવાય છે. પણ બે સ્વરૂપ ચૈતન્ય દ્રષ્ટિમાં એ સમની વ્યાખ્યા કરે કે વિષમની કરે એ બધી વર્તમાન પર્યાય અને બહારની આકૃતિના નિમિત્ત નિમિત્ત સંબંધના સમ વિષમની વ્યાખ્યા છે. બરાબર સમજાણો તો આ બધું ફોગટ જાય છે એમ વળી એમ કે આ તો એને હું તકરાર હોતી કે નહીં. પુરુષ લિંગ ભાવવેદ હોય તો પુરુષવેદ દ્રવ્યય હોય જળ આવો એ જ એસાય હોય. હવે સુન સાંભળને હવે દ્રવ્યનો વેદ પુરુષનો હોય ને અંદર સ્ત્રીના વેદની વાસના વર્તે એવો જીવ સ્ત્રી વેદના વાસનાનો અભાવ કરી પુરુષ વેદની આકૃતિમાં કેવળ જ્ઞાન પામીને મુખ જાય. શું કીધું? બાયમાં પુરુષ વેદ હોય પુરુષની આકૃતિ ઇન્દ્રિયોની અંદરમાં સ્ત્રી વેદનો ઉદય હોય ભાવવેદ ભાવવેદ સ્ત્રીનો હોય પહેલેથી ભાવવેદ ને દ્રવ્યવેદ ને ઉઠાવી દઈને હવે ચૈતન્ય મૂર્તિ આત્મા છે એવી અંતરદ્રષ્ટિનો અનુભવ થયો એ આગળ વધતા એ વાસનાનો અભાવ કરીને સ્થિર થયો તો એ સ્ત્રી ભાવવેદ સ્ત્રી હતી એનો અભાવ કરીને કેવું જ્ઞાન પામે. જ્ઞાનચંદજી સમજ માટે ના નહી નહીં બલિનાથ કોતો તો દેહી સ્ત્રી કો આકૃતિ કહેતે એવું તો હે નહીં પુરુષાકાર થા ભાવવેદ પુરુષ થાવ છો તો મલિના તીર્થંકર કા દેહ કી આકૃતિ ભી પુરુષ કી થી ઓર અંદર ભાવવેદ ભી પુરુષ હી થા તીર્થંકર તો એસા વિષમ વેદ નહીં હોતા હૈ સમજાય છે કાય? આ એ લોકો સંપ્રદાયવાદ કહે છે. શરીરની આકૃતિ સ્ત્રીની હતી અને કેવળ જ્ઞાન પામ્યા એમ ત્રણ કાળમાં બને નહીં. સ્ત્રીની દેહની આકૃતિ હોય એને છઠ્ઠો ગુણ સ્થાન ન આવે તો કેવળ જ્ઞાન તો ભૂલી થાય નહીં. આ બીજી વાત છે. આ ભાઈ જ્ઞાનજી બીજી વાત છે. આ તો કુમરસારમાં વેદની વ્યાખ્યા ઘણી લીધી છે, પંચાયત લીધી છે. આત્મા એની દ્રષ્ટિનો સંન્યાસનો વિષય અખંડ છે, સભેદ છે. એમાં વેદની વાસનાનો ભેદ વસ્તુમાં નથી, વસ્તુમાં નથી. તેમ નિમિત્તની આકૃતિ વસ્તુમાં નથી. એટલી વાત બરાબર સંન્યાસ દર્શનના વિષયમાં. પણ જયારે એની પર્યાયનું વર્ણન ચાલે, એની પર્યાય એટલે અવસ્થામાં સ્ત્રી વેદનો ઉદય ભાવ વેદે હોય અને શરીરની આકૃતિ પુરુષ હોય, એ સ્ત્રી વેદની વાસના સ્વભાવની પહેલી દ્રષ્ટિ કરી છે. એમાં એ વાસના તો અભાવ દ્રષ્ટિમાં કર્યો છે. પછી ફિરતા થઈને વાસનાનો અભાવ કરી શ્રેણી અવિદની માંડીને કેવળ જ્ઞાન થઈને મોક્ષ પામે. પણ એના દેહનો આકાર તો પુરુષ જ હોય. નિયમથી પુરુષ વેદનો દેહનો આકાર એનો બીજો આકાર હોઈ શકે? સમજાય છે કાય? છતાં એ પુરુષ આકારે છે અને અંદર વેદ પુરુષનો કે સ્ત્રીનો છે, માટે તે કેવળ જ્ઞાનને પામે છે એમ છે નહીં. એથી તો ભાવને દ્રવ્ય લીધા છે. દ્રવ્યવેદ પુરુષનો છે એ લિંગ દ્રવ્યનું એને કેવળ જ્ઞાન પામે ના, એને લઈને નહીં. સમજાય છે કાય? અખંડ પ્રભુ ચૈતન અખંડ આનંદ કંદ સચિદા આનંદ સત 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 સિદ્ધ ને આનંદ સ્વરૂપ છે. એમાં વેદ ભેદ કેવા? એવા અંતરના સ્વભાવની પ્રથમ દ્રષ્ટિનો અનુભવ કરી પછી સ્વરૂપમાં સ્થિરતા થઈ પુરુષનો આકાર હો એનું લક્ષ છોડી કેવળ જ્ઞાન પામે છે. એથી આકાર પુરુષનો તેમાં નિમિત્ત તરીકે કહેવામાં. પુરુષના વેદનો આકાર ન હોય ને સ્ત્રી વેદનો આકાર હોય તો કેવળ જ્ઞાન પામે કે છઠ્ઠી ગુણસ્થાનની નિગ્રંથ દશા પામે એમ હોઈ શકે. એથી એનું નિમિત્ત આવું છે માટે પામતો નથી એમ નથી. એમાં થાય કે નહીં નિમિત્ત નું જો એવું જ્યાં સ્ત્રી આદિના દેહ નું નિમિત્ત હોય અહીં તો કે તમે નથી 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 એ તો નિશ્ચય થઈ ગયું. પણ વ્યવહાર સ્ત્રીનો દેહ હોય અને અંદરમાં છઠ્ઠો ગુણ સ્થાન ના આવે એટલી તો દેહની સ્ત્રીના નિમિત્તની નિમિત્તતા નિયામક સિદ્ધ થઈ કે નહીં? ના, એ નિમિત્ત એવું હોય ત્યારે એના ઉપાદાનમાં પોતાને કારણે છઠ્ઠી ભૂમિકા ના આવે તેવી લાયકાત પોતાને કારણે હોય, નિમિત્તને કારણે નહીં. વાંધા ઉઠે આમાંથી બધા એના ગમે તે પછી આમાંથી એમએલએ બે વેદ નથી તો ગમે તે વેદ હોય નિમિત્તમાં તો ના પાડે છે દ્રવ્યને ભાવ. બે વેદ નથી આત્મામાં પછી નિમિત્ત ગમે એ વેદ હોય એમ નહીં. નિમિત્તમાં તો બાય પુરુષ વેદ આકૃતિ પુરુષ જ હોય એ વિના મુનિ પણ હું નિગ્રંથ કા દારિત્ર ને કેવળ જ્ઞાન ત્રણ કાળમાં પામે નહીં. પણ એથી નિમિત્ત છે બાકી આજ પામે છે. અસ્થિ સભા ત્રિતા વિનાયક આનંદ પીડ્યો છે એને આશરે સમ્યક દર્શન એને આશરે ચારિત્ર એને આશરે સુગલ ધ્યાન કેવળ જ્ઞાન પામે ત્યારે નિમિત્ત આવું છે એનું જ્ઞાન કરે છે. સમજ ના થાય? અરે ગડબડ ભાઈ, નિમિત્ત આવું હોય તો થાય, નહીં તો ત્યાં નિમિત્ત નું જોડાવી જોવું જીવન સુધી કીધું થઈ જવો. દેખો બાયલિંગ લગ્ન નો હોય તો મુનિપણા હોતા નહીં. દેખો નિમિત્ત ની નિમિત્તા સાર્થકતા. સમજાય છે કાય? એમ નથી પ્રભુ. શાંત થા, ધીરો થા. નિમિત્ત તો નિમિત્તના સ્થાનમાં એવું હોય આત્મા પોતાના શુદ્ધ ઉપાદાનની અંતરદ્રષ્ટિ અખંડ આનંદની કરતા આગળ વધે ત્યારે તે નિમિત્ત આવો પુરુષ નીકળું હોય. એટલી વાત છે. પણ નિમિત્ત હતું માટે અભિધિ થયો, આવું નિમિત્ત હતું માટે જ્ઞાન થયું એમ રૂપ વજ્ર નારા સંગન સંગણ સંગણ છે માટે અહીં કેવળ જ્ઞાન થયું એમ નથી. પણ કેવળ જ્ઞાન થાય શુદ્ધ ઉપાદાનની તાકાત પ્રગટ કરવાની હોય ત્યારે સમજણ મજબૂત નિમિત્ત રૂપે વજ્રનાર તમને વજ્રકાય પણ એનો અર્થ એ નથી કે વજ્રકાય એને લઈને કેવો થાય. અહીં તો કે છે કે દ્રવ્યેદ ને વજ્રકાય બધી આત્મામાં એને છે નહીં, પછી એને ઠીક જીતાતા હતા. ભારે તકરાર થાય જગત ને પણ સજ્જિયાળા ને સજ્જીઓ કાઢવો એમ નથી. જેને લિંગોનું એટલે સ્ત્રી પુરુષ નપુંસક બે ભાવને દ્રઢ એમ કે પુરુષ પણ નથી, એમાં પુરુષ નો વેદ પણ આત્મામાં નથી. પછી બહાર નો પુરુષ હોય કે સ્ત્રી વેદ શું નડે છે, નિમિત્ત ગમે એવો હોય. અરે ભગવાન એમ નથી ભાઈ, એવું જ હોય બીજું હોય શકે નહીં. એ છે આ રીતે આત્મા દ્રવ્ય તેમજ ભાવે દ્રવ્ય સ્ત્રી લિંગ પુરુષ લિંગ નપુંસક લિંગ એમાં નથી. એથી ગમે તે લિંગે ત્યાં નિગ્રહ દશા ને કેવું જ્ઞાન થાય એમ કહેવાનું આશય નથી. સમજાય છે ભાઈ? એમાં હું ફેર પડ્યો એક જણ એમ કહેજો કે આમ કરો કામ કરો, આમ લાકડી હલાવી નિમિત્ત ની વાત કરતા ને એમાં શું છે, લાકડી આમ હોય તો આમ હોય એમાં શું છે, નિમિત્ત આવું હોય તો આવું હોય. તો સમજાણો એવા એ નિમિત્ત હોય તે બરાબર ઉચિત જ હોય, ક્યારે કઈ નિમિત્ત ની સાર્થકતા માનતા નથી. જો ઉચિત નિમિત્ત ને કેવું છે વળી એનાથી થાય એમ કેવું થાય કેમ કે નહીં અમને સમજવા જેવી વાત છે. મારે ગડબડ થઈ ગઈ, બોલે આમ છે કે નથી ને એમાં, પછી ગમે એવો વેદ હોય દરમાં નથી ને એમાં, પછી ગમે એ અંદર વેદ ની વાત એ વાત હતી. કોઈ નપુંસક વેદ નો ઉદય હોય એનો ભાવ કરીને કેવું પામે, અંદર માં કોઈ નપુંસક વેદ ની વાસના નો ઉદય હોય એનો ભાવ કરીને કેવું પામે, કોઈ વેદ સ્ત્રી વેદ નો ઉદય હોય અભાવ કરીને કેવું પામે, કોઈ પુરુષ નો ઉદય હોય અભાવ કરીને. પણ પહેલી દ્રષ્ટિ માત્ર ની વાસના નથી, અને જળ નો આકાર ગમે તે જાત નો હોય પણ વસ્તુમાં છે નહીં. એવી અંતરદ્રષ્ટિ કયા વિના એની આગળની ચારિત્ર દશા વૃદ્ધિ થાય નહીં, ચારિત્ર ની રમણતા વિના સકલ ધ્યાન કેવું જ્ઞાન હોય નહીં. એ હોળમો બોલતી હોળમાં વાંધા ઉઠ્યા ગણાય. સત્તરમો જો આવે છે લિંગો નું એટલે ધર્મ ચિહ્નો નું ગ્રહણ જેને નથી તે અલિંગ ધર્મ છે. સમજાય છે? બપોરે આવે છે ને આપણે વ્યવહાર લિંગ તે નીચે માનતો નથી. કે છે લિંગોનું એટલે ધર્મ છે નો નગ્નપણું મૂર્તિ થી કમંડળ આદિ જે ધર્મના બાચનો કહેવાય છે, અથવા શ્રાવક ને ગોપી ના આદિ જે અગિયારમી પરિમામાં એ ધર્મ ચિહ્નોનું ગ્રહણ એટલે પકડ જેનામાં નથી. આવા ચિહ્નો હોય બરાબર છે, મુનિને નગ્ન દશાનું ચિહ્ન હોય, મૂર્તિ સંબંધ નિમિત્ત રૂપે હોય, છતાં તે ચિહ્ન ચૈતન્ય દ્રવ્યમાં નથી. એવી દ્રષ્ટિ કર્યા વિના તે ચિહ્નનું નિમિત્તનું જ્ઞાન પણ યથાર્થ હતું નથી. એવું થાવે લાલનજી કહેતા લ્યો હા, ક્યાં એને લીન ગમે એવું હોય, ચિહ્નો ના ગમે એવા હોય, એમાં ચિહ્નો આવો હોય આવો આગ્રહ જો, એમાં લિંગ નો આગ્રહ હોય આવો એ સમય નહીં, એ દ્રષ્ટિ ખોટી છે એમ નથી ભાઈ. તું સાંભળ ભાઈ, ધર્મ ચિહ્નો તો મુનિને નગ્ન દશા દિગંબર દશા એક વસ્ત્ર નો તાણો નહીં, મૂર્તિ થી કમંડળ શાસ્ત્ર ના સિવાય બીજા ઉપકરણો હોય જ નહીં, છતાં નિમિત્ત છે એ આત્મા એ પકડ્યા છે, ગ્રહ્યા છે, આત્મા હારે તે તન્મય છે એમ નથી. ભિન્ન રીતે તે ક્રિયા જળની ધર્મ ચિહ્ન ની થાય છે, નગ્ન ની મૂર્તિ ક્રિયા એ જેને લેવું ઉપાડવાની ક્રિયાઓ એ સ્વતંત્ર જળની અવસ્થા એના વિકલ્પના કરતા વિના એ ચિહ્નો જ ઉપાડવાનો વિકલ્પ હોય, છતાં વિકલ્પ થી આંગળા હાલે નહીં અને આંગળા એને અજેને ઉપાડે એ આંગળા થી એક ઉપડે નહીં. સમજ મે આતે મૂર્તિ થી લેના ઉપાડો મૂર્તિ થી કોણ ઉપાડે? કમન ન લેના બરાબર, કમન કોણ લે? હોય ખરા, હોય તો એ જ હોય, બીજું હોય? સત્તાથી તેને આત્મા એ પકડ્યા નથી, ગ્રહ્યા નથી, પકડતો નથી, આદરતો નથી, એના આશ્રયમાં કીચી છે નહી. તો સમજાણું કઈ? લિંગો નું એટલે ધર્મ ચિહ્નો નું, ધર્મના લિંગ ચિહ્નો નું, ધર્મના એધાન નું, બહારના ધર્મના વ્યવહારો લક્ષણો નું એ ગ્રહણ, એટલે જેને પકડ નથી એ આત્મા, એ બાહ્ય ચિહ્નો ને પકડ્યા જ નથી. બાહ્ય ને પકડે તો આત્મા જડ થઈ જાય, જડ ને પકડે તો જડ થઈ જાય, આ જડ ને છોડે તો જડ થઈ જાય. લ્યો સમજાય છે? કાંઈ જડ ને ગ્રહણ ત્યાં, ગ્રહણ ત્યાં કર્યા કરે તન્મય થઈ ગયો જડ. આ જડ નું ગ્રહણ ઉપાડવું કે છોડવું એ આત્મામાં છે નહીં. લિંગો નું એટલે કે ધર્મ ના એંધાણ નું, ગ્રહણ એટલે કે એને પકડ, જેને એટલે આત્મા ને નથી. ઓલામાં જેને પહેલો શબ્દ હતો પૂર્ણામાં, અને પાછળથી લીધો જેને એટલે આત્મા ને આવું ધર્મ ના ચિહ્ન નથી. એ અલિંગ ગ્રહણ છે, એ અલિંગ ગ્રહણ ભગવાન છે. આ રીતે આત્મા ને બહિરંગ બાહ્ય અતિલિંગો નો અભાવ છે, એ બાહ્ય અતિલિંગ નો એમાં અભાવ છે. જળલિંગ નો તો અભાવ છે, પણ ખરેખર તો વિકલ્પ જે 28 મૂળ ગુણ જેવું છે. પંચ મહાવર્ત નો અહિંસા શબ્દ જેને દુનિયા આચાર્ય કે ધર્મ છે કે નહીં, ધર્મ છે કે નહીં એમ પ્રશ્ન કરે છે. અહિંસા સત સંતિ ભુક્તિ ધર્મ છે કે નહીં? અરે ભગવાન, એ તો વિકલ્પ ઉઠે છે બાય વ્યવહાર સંતિ ભુક્તિ. એ વિકલ્પ તો રાગ છે, રાગ ધર્મ કોઈ બી હોય શકે? અને ધર્મ નું ચિહ્ન એ યથાર્થમાં નથી. સમજાય છે? તો વ્યવહાર ચિહ્ન છે, યથાર્થ ભાવ લિંગ ચિહ્ન છે. રાગ રહિત નિર્વિકલ્પ શ્રદ્ધા જ્ઞાન ને રમણતા ભાવલિંગ આત્મા ની પર્યાય નું ચિહ્ન. આ ચિહ્ન વ્યવહાર નું ચિહ્ન, ખરેખર એનું ચિહ્ન છે જ નહીં. હું સમજાણું કઈ? આચાર્ય જંગલમાં રહીને પોતે મુનિ છે, દ્રવ્યલિંગ નગ્ન છે, વામ પુરુષ લિંગ છે, મૂર્તિ છે, લથવા ટાણે પણ આમ આત્મા કોઈ પડી કે આમ પાડે છે બોલ્યા ના, આ લિંગો મારા સ્વરૂપમાં નથી. અમે ભેખને નગ્નપણાને ધારણ કર્યો જ નથી. નગ્નપણાની દશા તો જડની છે, માટીની છે, અજીવ ભૂતગળની ભેખને અમે કેમ ધારણ કરીએ? અને વિકારની લાગણીના પંચમાવ્રત આદિ વિકલ્પનો આશ્રમનો ભેખ એ અમે આત્મામાં કેમ એને ધારણ કરીએ? સમજાણું કઈ? વ્યવહાર એવો જ હોય એને ઘર ખાલ્યા, આવો જ હોય હોય તો એવો, એને કાંઈક સાથ તો આપ્યો કે નહીં? શું જંતની કુછ સાથ આચ્યા કે નહીં? સ્વભાવ નહીં સાધન મેં હે? અરે ભગવાન, સાથ તો સાથ હોય તો એની હારે સિદ્ધ થઈ ગયું. સિદ્ધ એટલે એકત્વ દિશા થઈ ગયું. એનો સાથ હોય મદદગાર તો એની એકાકાર થઈ ગયું, નિશ્ચય એની વ્યવહાર એકાકાર થઈ ગયો. સમજાય છે? કાંઈ સ્વતંત્ર છે જગત, કોઈ કોઈને તીર્થંકર આવે તો કઈ સમજે બીજી એવો પરતંત્ર નથી કે સમજી જાય. એ તો સ્વતંત્ર છે, એની દિશા પોતે પલટાવે તો સમજે, નહીં કોઈ પલટાવા માંગે એના ધારા પ્રવાહ ની પર્યાય ને ફેરફાર કોઈ કરી ન શકે. સમજાણું? લિંગો નું એટલે ધર્મ ના ચિહ્ન, આ સંસારના પાપ ના ચિહ્ન, ભેખ વેઠ લુગડા ને દાગીના લીકણું ફીકણું તો એનામાં છે જ નહીં, પણ ધર્મ ના નિમિત્ત રૂપે જે નગ્ન દેખા પોપી નાદી એ જેને પકડ નથી એ આત્મામાં નથી, એ આત્મામાં એકરૂપ થયા નથી, ભિન્ન તરીકે વર્તે છે એનું જ્ઞાની જ્ઞાન કરે છે. આમું જ નિમિત્ત અહીંયા હોય એવું જ્ઞાન કરે, પણ એના નિમિત્તની સહાયતા મળે તો અંદરમાં સાધકપણાની પુષ્ટિ થાય એમ છે નહીં. નગ્ન દેખાવીના છઠ્ઠો ગુણસ્થાન આવે એ છતાં પણ સાંજ પુષ્ટિ નું કામ થયું ને મિનિટ નગ્ન દેખા હોતી એક નહી નગ્ન દેખા હોતી અઠા ગુણસાન હતા એક નહી અરે ભગવાન બે દ્રવ ની પર્યાય જુદી છે ખરેખર તો અઠ્યાવી મોગુણ નો વિકલ્પ જે છે ને એ ખરેખર ધર્મ નું ખરું ચિહ્ન એ નથી કારણ કે એ પણ ખરેખર અજીવ છે આ શ્રમ નો વિકલ્પ ઉઠે એ કાલ કહ્યું હતું ને ભાઈ નો તો પ્રસંગ એ તો દ્વેષ થઈ જાય વ્યવહાર ઉપર પણ વ્યવહાર નો અર્થ તિરસ્કારણીય છે વ્યવહાર આત્મા ને તિરસ્કાર કરે છે વ્યવહાર આવે છે ને ભાઈ ઓગણી રકમ ઓગણી ઓગણી સમય સાર તિરસ્કારણી છે અરે ભગવાન પણ તિરસ્કાર નો અર્થ કે રાગ જે ઉઠે છે અઠ્યાવીસ ગુણના એ સ્વભાવ નો તિરસ્કાર એટલે સ્વભાવમાં પ્રવેશ કરવા દેતા નથી માટે તે સ્વભાવ દ્રષ્ટિએ તે તિરસ્કાર કરવા લાયક છે સમજાય છે નિયમ સર્વ ને ઉપહાસ વ્યવહાર વૃત્તિઓનું આચાર કહે છે કે અમે ઉપહાસ મસ્કરી કરીએ છીએ અરે હા હાલ મારા વ્યવહાર વિકલ્પ તો ઓછો માટે એમાં આવું નિમિત્ત હોય માટે તું પુષ્ટિનું કારણ છો તું સહાયક છો અમારો અથવારો છો હાથ છે એમ હારો માણસ આપો ને એક માણસ હારી જાય અથવારો સાહેબ બેને માર્ગ કપાય કે નહીં નહીં હવે વેવલા જેવા વાણી હોય ને જોડી હરખાઈ નો ગરાશો નીકળ્યો હોય ત્યાં જાવ સાહેબ ત્રણ કહું મારે ને આવું હા હારું ત્યાંનો મેં વચનો તો ડાકુ બાપુ ભીક અમને લાગે એટલો સથવારો મેળવ્યો કે નહીં પણ એ તો એના પર્યાયમાં વહે ને તમે તમારી પર્યાયમાં ભગવાન વાત કેથી આવ્યો ક્ષણે ક્ષણે પોતાની પર્યાય પોતાની વહે એમાં એની વહે એમાં અહીં કહે સાત ગીરી ગયો કે અહીં આવ્યો છે સમજાણો લિંગો નો એટલે ધર્મ ચિહ્નો નું બાહ્યતીઓ લિંગો નું ભગવાન આત્મામાં આભાસ વ્યવહાર રત્ન ત્રય વિકલ્પો જે બાહ્ય ગતિના ચિહ્નો છે એ પણ ચૈતન સ્વભાવમાં અભાવ છે સમજાણું કાંઈ એ ખરેખર એ બાહ્ય છે એ વ્યવહાર રત્ન ત્રય નો વિકલ્પ બાહ્યતિનો ભેદ પરદ્રવ્ય છે એ ચૈતન જ્ઞાન સ્વભાવ એની દ્રષ્ટિના વિષયમાં બિલકુલ અભાવ છે એમાં એ વસ્તુ છે પર્યાયમાં છે પર્યાયમાં એ ભૂમિકા એ મૂળગુણ નો વિકલ્પ હોય છે નિમિત્ત પુરુષ વેદનું નિમિત્ત આકૃતિ બહાર હોય છે બાયમાં મૂર્તિ ચિકમંડળાદી હોય છે જે હોય છે તે જ્ઞાન કરવા માટે છે આદરવા માટે કે પુષ્ટિ કરે માટે આ નિમિત્ત છે માટે આત્માના સ્વભાવને પુષ્ટિ ને મદદ ને સહાય ને સથવારો કરે એમાં વાત સાચી છે નહીં વાંધા નિશ્ચય આવો હોય ને આવો ધર્મ તેનો એવા હોય કે નહીં એવા જ હોય એ વિના થાય એના વિનાશ થયું છે અંદર તો કીધું નહીં ચિહ્ન એનામાં નથી પણ વ્યવહારથી જાણવા લાયક મુનિની દશામાં એવું હોય કોઈ અત્તરમાં મોલ થયો હવે ત્રણ ચિહ્ણ આવ્યા ચિહ્ણ થયું 18મો ભગવાન આત્મા એક સમયની અંદર વસ્તુ અહીંથી તો બહારથી કાઢતા બધું કાઢવા માંડ્યું વિકાર નો કરતા નહીં વિકાર એનામાં નહીં ભોગતા વિકાર નો નહીં એ વિકારની લાગણીનો અને નિમિત્તનો સ્વીકાર વસ્તુના સ્વભાવમાં અભાવ એવી ચીજને અમે આત્મા કહીએ ને તે સમ્યક દર્શનનો જ્ઞાય એકાકાર અનુભવ તેને સમ્યક દર્શન કહીએ
બરાબર
હવે ગુણગુણી નો ભેદ કાઢી નાખે છે અંદર માં આવ્યું હા હા લિંગ એટલે ગુણ એવું જે ગ્રહણ એટલે અર્થાવબોધ એટલે ગુણી ગુણ નો ભેદ તે જેને નથી અર્થાવબોધ એટલે આ ગુણ અને આ આત્મા ગુણી આત્મા વસ્તુ અને એમાં જ્ઞાન દર્શન આદિ ગુણો ભગવાન આત્મા અભેદ વસ્તુ એક દ્રઢ અને આ જ્ઞાન દર્શન આનંદ ચારિત્ર શાંતિ અસ્તિત્વ વસ્તુત્વ પ્રેમિત્વ સ્વતત્વ વિભુત્વ કર્તા કર્મ કરણ આદિ ગુણો છે એ આ ગુણ અને આ ગુણી ગુણ એવું જે ગ્રહણ એટલે અર્થાબોધ તે જેને નથી તે જેને નથી તે ગુણ ગુણી નો ભેદ ગુણી આ ને ગુણ આ એવો ભેદ તે જેને એટલે આત્માને નથી સમજમાં આયા નિમિત્તો નિકાલ દિયા વિકલ્પ કો નિકાલ દિયા હવે ગુણ ગુણી કા ભેદ કા વિકલ્પ કો નિકાલ દેતે હૈ આત્મા જ્ઞાયક ભાવ એક સ્વભાવ આ ઉસમે જ્ઞાન દર્શન આનંદ સ્વચ્છતા શુદ્ધતા શક્તિ નું વર્ણન છે સમયસારમાં આખીરમાં છેલ્લે આ ગુણ અને આ ગુણી એવો વિશેષ એવો અર્થાબોધ વિશેષ સમજાય છે એવા ગુણ વિશેષ થી એ ગુણના ભેદ થી નહીં આલિંગિત ભગવાન આત્મા એક સ્વરૂપી ભગવાન વસ્તુ એમાં ભેદ નો આ ગુણ આ જ્ઞાન આ દર્શન આ આનંદ આ ચારિત્ર આ અસ્તિત્વ એવા ગુણ વિશેષના ભેદને જેમાં ભેદો નથી તેને અલિંગ્રહણ કહે છે ભાઈ આ ક્યારની વાત આવે છે વર્તમાન દ્રઢ સ્વભાવ અભેદ છે સમ્યક દર્શન નો આ વિષય છે ગુણી અને ગુણ ભેદ એ સમ્યક દર્શન નો વિષય ભેદ પાડતા વિકલ્પ ઉઠે છે વૃત્તિ ઉઠે છે આ આધાર ગુણ આધેય આત્મા આધાર ગુણ આધેય ગુણ સિદ્ધાંત આત્મા સદરૂપ છે એવો ભેદ વસ્તુમાં નથી બહારનું કાઢતા 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 વિકલ્પ કાઢતા આવ્યા ગુણ ગુણી ભેદ નથી પણ ભેદ હોય તો ભેદ વસ્તુમાં ખંડ પડી જાય છે એક સમયનો અભેદ ચૈતંત્ર અનંત ગુણો એમાં હોવા છતાં એક રૂપ એનું છે આ ગુણ ને આ ગુણી એવા ભેદો જેને નથી એવો ભેદ જેને ગ્રહણ કર્યો શું કીધો આત્મા હું ગુણી છું એક અને ગુણ અનંત એવા ભેદ એવો વિકલ્પ અથવા પ્રકાર જે અખંડ દ્રવ્યમાં તેણે ગ્રહ્યો નથી પકડ્યો નથી તે ભેદ રૂપે તે દ્રવ્ય કોઈ થયો નહીં બહુ વાતાવરણ કામ મંદિરો ના ભલાણો ના પંચ કલ્યાણી કઈ ના ભાતું કરતા છે કે નહીં એને કળે થાય બહેરો એની કળે થતા હોય ત્યારે એ જયારે બે રો અહીં જવું કરે ગયા હતા ત્યાં હાજી વાત છે હા ત્યાં દો નિશા હા ત્યાં એ દીધા કરવું છે થતા હા તો ત્યાં કોણ કરે એને કાવે પરમાણુ ની પૈ આય હવા કાવે થઈ પણ કેવી થઈ જવું પડશે હોય કેવો નામ મંદિર એવી જાતનું છે લોકો હજારો જોવા એવી જબલું હે હા થઈ એવી થઈ ઓલો એવો મેળો કંત્રાટી પછી 3000 રૂપિયા જો બીજા ને આપ્યો તો વધારે બેસ એવો અને પાછો ઉપરાંત પોતાનો કલ્સ ચડાવીને 5000 બોલી બોલ્યો કંત્રાટી જુઓ ને શું થાય કોણ કરતું શીખી કોણ હે કોઈ કરતું નથી થાય છે એને કાળે ત્યાં એ ખબર ચડવાને સાવે એના બોલી ભાઈ બોલ્યો ને બોલ્યો કે 4000 બીજો હારા ચડા કે 5 જો કંત્રાટી 5000 એક આપીને ચડે હરે શું કે નહીં એ તો બહારના પરમાણુની તે ક્ષણે તે અવસ્થા એ ક્ષેત્ર એવા પ્રકારની ત્રણ સબૂત છે મારે એટલો ઉપરનો ત્રીજો આકારી ભીમ જતો છે 2,10,000 માં એ પર્યાય નો કાળ તો ભગવાન કે છે ને બધા સમોસો નથી આવતો. ઇન્દ્ર જયારે સમોસો રચે છે આ કેમ રચાઈ ગયું અમને ખબર પડતી નથી, એમ કહે એમ રચાઈ ગયું અમે આ કરતા નથી. કોઈ ભગવાન નું પુન નું નિમિત્ત ના રજગુણો ને થવાની તે નાયકા કેમ રચાઈ ગયું સમોસરાનું અમને વિસ્મય થાય છે. એમ કહે છે ને સમોસર માં કોણ કરે બાપુ એ રાગ ને કોણ કરે ખરેખર, તો રાગ જે કાળે આવવા યોગ આવે એને કરે કોણ. માટી અહીં કે છે એની વાત તો એ તો રાખો, આને આ કર્યું માટી ત્યાં લાભ છે. વિકલ્પ હોય થવા કાળે ત્યાં થાય તેને નિમિત્ત તરીકે કહેવાય. એ વિકલ્પ ને પણ આ બાજુમાં નિમિત્ત તરીકે ક્યારે કહેવાય કે એનો અભાવ દ્રષ્ટિમાં કરીને સિદ્ધિ સિદ્ધ જ્ઞાન દર્શન ચારિત્ર ને સિદ્ધ દશામાં કર્યું એ વિકલ્પ ને નિમિત્ત તરીકે કહેવાય. પણ એ વિકલ્પ હતો તો આ થાય છે એમ છે. એમ આત્મામાં ગુણ ગુણી નો ભેદ બે ગુણો અનંત વિશેષ વિશેષ સામાન ગુણી એક સમાન અને ગુણ વિશેષ ભેદ વિશેષ પ્રકાર વિશેષ અનેક ગુણ એક ગુણી અનેક ગુણ ની વિશેષતા જેનામાં નથી. સમજાણું કાય લિંગ એટલે ગુણ એવું જે ગ્રહણ એટલે કે અર્થાબોધ એટલે ગુણ તે જેને નથી ગુણ તે જેને નથી તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્મા ગુણ ના ભેદ થી વિશેષ થી ગુણ ના પ્રકાર થી વિશેષ થી નહીં સ્પર્શાયેલો, ગુણ ના ભેદ થી વિશેષ થી નહીં આલિંગિત થયેલો. આલિંગિત એટલે અડતો નથી, ગુણ ના ભેદ ને દ્રવ અડતો. સમજાય છે કાય? ભગવાન આત્મા એક કેટલા કરીને એમ લઈ જાય જો અભેદ આવ્યું એટલે પણ એ ભેદ છે એ અભેદ દ્રષ્ટિમાં ભેદ દેખાતો નથી. દ્રષ્ટિ જ્યાં એક રૂપ સ્વભાવમાં વળી આ ગુણી ને આ ગુણ બે ની સ્પર્શના દ્રષ્ટિમાં નથી એ વસ્તુમાં બે ભેદ છે જ નહીં. સમજાણું કાંઈ? એવો જે આત્મા એક સમય નો એ ભગવાન આત્મા ગુણ ના વિશેષ ગુણ ના પ્રકાર ગુણ ના ભેદ ગુણ ની અનેકતા તેને દ્રવ અનેકતા ને સ્પર્શતું નથી આલિંગન કરતું નથી એકમેક અભેદ ભેદ સાથે એકમેક નથી. સમજાણું કાંઈ? એની વાત છે આ વાત છે આત્માના પહેલા સમ્યક દર્શન ના વિષયની અને પરથી ભેદ જ્ઞાન કરવાની પહેલી આ વાત છે. પણ ના પ્રાગ પદવી આમ આવે છે કે નહીં? જો સમ્યક દર્શન પહેલા વ્યવહારનો આશ્રય કરવો પડે. વ્યવહાર કીધું ક્યાં છે? એ તો મુનિએ પોતાની જ્ઞાન દશામાં વિકલ્પ ઉઠે તેને પ્રાપ્તિ કીધી છે થઈ જાય તેને નિશ્ચયનો અનુભવ કીધો. સંદર્ભ દર્શન તો પહેલું નિશ્ચયને આશરે થયેલું છે.
બરાબર.
અરે વાત શબ્દો ના અર્થ તો ક્યાંનું બોલું કા અર્થનો નો અર્થ સમજાણું. ભગવાન વ્યા જ્ઞાન લક્ષ્મી ખટી એટલે પૈસા વાળો બાપ જાય પૈસા જાય પછી પ્રજાના કુટુંબમાં સજિયા થાય. ભગવાન વ્યા પૂરણ જ્ઞાનની એટલી તાકાત ખટી ગઈ પછી સાધારણ જ્ઞાનમાં એ કોઈ આમ હોય કોઈ આમ હોય કોઈ આમ પાછળના વાદન પાછળ વાંધા પડ્યા છે. હું તું તો કોણ છો? એક સ્વભાવી વસ્તુ છો, એક સ્વભાવી વસ્તુ છો, એક સ્વભાવ એમાં ભેદભાવ એક સ્વભાવમાં નથી. એક એવા ભેદભાવને સ્પર્શતો નથી. સમજ માં હું સમ્યક દર્શન કા વિષય આત્મા કહેતા હૈ આ તત્વ ઉત્તો આત્મા કહેતા હૈ સંવર નિદ્રા ની પર્યાય અને આ પર્યાય વાન તેવો ભેદ પણ જેમાં નથી, ગુણગુણી ભેદ નથી. એ પર્યાય દ્રષ્ટિ થઈ ગઈ ને, ગુણી ભગવાન દ્રઢ આ એના ગુણ, ભેદ દ્રષ્ટિ થઈ, પર્યાય દ્રષ્ટિ થઈ, વર્તમાન દ્રષ્ટિ થઈ, વિકલ્પ દ્રષ્ટિ થઈ, રાગ ની ઉત્પત્તિ ના કારણ નો ભેદ થયો એવું એ આત્મામાં નથી. સમજાણો આ રીતે આત્મા, આ રીતે એટલે જેને જેને લિંગ એટલે ગુણ એવું જ ગ્રહણ, કે જેને ગુણ ને ગુણી એવા ભેદ, એ ગુણ ની વિશેષતા ને સ્પર્શતો જ નથી. બસ ગુણ બિલકુલ નથી, વાંધા ઉઠાવે બોલો. વિકલ્પ ને કે વિકલ્પ ને એમ નિમિત્ત ને ભાઈ ગુણ છે સાંભળને, વ્યવહાર થી એનું જ્ઞાન ભેદ થી થાય છે. વસ્તુ એક છે એના ગુણો એમાં ભેદ પાડીને વ્યવહાર જ્ઞાન, પણ એ વ્યવહાર નું જ્ઞાન સાચું ક્યારે થાય? અભેદ ગુણગુણી ના ભેદ ની દ્રષ્ટિ કરી દઈને, એ ભેદ અભેદ ભેદ ને હજુ નથી, આલિંગન કર્યો નથી, ગુણી ગુણ સાથે એકત્વ થયો, એક અનેક હારે એકત્વ થયો નથી, એક તો એક જ રૂપે ઝીણું તો પડે માણસ. સમજાણું? આ લિંગ એવું શુદ્ધ દ્રવ છે, આત્મા ગુણ વિશેષના ભેદ થી નહીં સ્પર્શાયેલું એવું એક શુદ્ધ દ્રવ છે, એક શુદ્ધ પદાર્થ છે. એવા અર્થની અલિંગ ગ્રહણ માંથી આવા વાચના ભાવની એમાંથી પ્રાપ્તિ થાય. એ તો હાથમી હાથમાં સમીસારમાં થઈ ગયા છે. એ વાતને અહીં અલિંગ ગ્રહણમાં બધો સંકેલ કરી નાખ્યો છે. ઘણા જેટલા બોલે માં હમાય એટલા હમાડીને અભેદ ને વર્ણન કર્યું છે. એ 18 બોલ થયા, 2 બોલ થયા.
ભગવાન ગુરુદેવ